કર્મયોગ જીવનમાં કોઈ વસ્તુ શોક કરવા યોગ્ય નથી, એ પારમાર્થિક સત્ય છે. પણ એ કહેવું જેટલું સહેલું છે એટલું કરવું સહેલું નથી. સાંભળવામાં અને સમજવામાં આ વાત સરળ લાગે છે, પરંતુ જીવનમાં એનો અમલ કરવાનું બહુ જ કઠણ છે. ભગવાન આપણી સમસ્યાને જાણે છે, આથી આ દ્રષ્ટિને જીવનમાં અપનાવવા માટે જે વિકાસની, જે પરિપક્વતાની જરૂર છે તેનો પણ ઉપદેશ તેઓ કરે છે. અત્યારે આપણી જીવન દ્રષ્ટિ એટલી વિકૃત થઈ ગયેલી છે, આપણે એટલો અવિવેકપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છીએ કે એમાં વિવેકનો પ્રવેશ થતાં વાર લાગવાની. સાંખ્ય તરીકે ઓળખાતી આ પારમાર્થિક દ્રષ્ટિને આત્મસાત કરવા માટે યોગ્ય ઉપાયનું અનુષ્ઠાન કરવાની આવશ્યકતા છે. જીવન દર્શનના ઉચ્ચતમ શિખર પર ઊભા રહીને ભગવાન આપણને એ ઊંચાઈના સૌંદર્યની ઝાંખી કરવા માટે જાણે કે નિમંત્રણ આપી રહ્યા છે, અને રોજિંદા વ્યવહારના સ્તરે ઉભેલા આપણને તો આપણી આસપાસ ખાબોચિયા અને કિચડ જ દેખાય છે, પણ પેલા સૌંદર્યની ઝાંખી લાલચ પણ આપણા મનમાં છે. તો પછી આ અંતર પૂરવા માટેનો કોઈ ઉપાય છે ખરો? હા, ઉપાય છે. એ ઉપાયનું નામ યોગ છે. અત્યારે આપણું મન મહદઅંશે શોક અને વિષાદથી ગ્રસ્ત છે. અનેક આગ્રહો, ગમા અણગમા અને રાગ દ્વેષનો મન ઉપર પ્રભાવ છે. તેથી ભગવાનના ઉપદેશને કાં તો આપણું મન સમજી શકતું નથી, અને કાં તો સમજવા છતાં તેને જટ અમલમાં મૂકી શકતું નથી. અનેક પ્રકારના આંતરિક અવરોધો આપણા મનમાં રહેલા છે. તેથી જીવનના પરમ સત્યના દર્શનના લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. તેનો લાભ આપણે માણી શકતા નથી. આથી સૌથી પહેલી આવશ્યકતા છે આપણા મનને, આપણા અંતઃકરણને શુદ્ધ બનાવવાની, પરિપક્વ બનાવવાની. અનેક પ્રકારના રાગ દ્વેષ કામ ક્રોધ વગેરેનો મર મનમાં જામી ગયો છે, તેમાંથી મનને મુક્ત કરવાની આવશ્યકતા છે. તે માટેના ઉપાયને કર્મયોગ કહેવામાં આવે છે. કર્મયોગનો અર્જુનને ઉપદેશ આપતા ભગવાન કહે છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફળેષુ કદાચનઃ મા કર્મફલ હેતુ ભૂર્મા પેસંગોસ્ત્વ કર્મણી. કર્મમાં જ તારો અધિકાર છે, કર્મના વિષયમાં જ તને સ્વતંત્રતા છે. કર્મ ફરમાં નહીં, તું કર્મ ફરનો હેતુ ઉત્પાદક ન બનીશ, કે તું નિષ્ક્રિયતામાં પણ પ્રીતિ ન રાખીશ. આ શ્લોકને વિદ્વાનો કર્મયોગી ચતુસૂત્રી કહે છે. ભગવાને આ શ્લોકમાં ચાર સૂત્રો આપ્યા છે. કર્મણી એવ અધિકારઃ, પહેલું સૂત્ર મા ફલેષુ કદાચનઃ, બીજું સૂત્ર મા કર્મફલ હેતુઃ બુ, ત્રીજું સૂત્ર અને મા તે સંગ અસ્તુ અકર્મણી, ચોથું સૂત્ર ગીતાના બીજા અધ્યાયના હવે પછીના કેટલાક શ્લોકમાં અને પછીના કેટલાક અધ્યાયોમાં પણ આ સૂત્રાત્મક શ્લોકનો વિસ્તાર કરવામાં આવેલો છે. પહેલા સૂત્રમાં ભગવાન કહે છે, તારો અધિકાર માત્ર કર્મમાં જ છે. અધિકાર શબ્દનો અર્થ છે જવાબદારી. અર્જુન, કર્મ કરવું એ તારી જવાબદારી છે. અધિકાર શબ્દનો અર્થ સ્વતંત્રતા એવો પણ થાય. આ અર્થ પ્રમાણે જોઈએ તો અર્જુન, કર્મ કરવાની, કર્મ વિશે નિર્ણય કરવાની તને સ્વતંત્રતા છે. તું મનુષ્ય છે, તારામાં સ્વતંત્ર વિવેક બુદ્ધિ છે. અન્ય પ્રાણીઓની સરખામણીમાં આ તને મળેલી વિલક્ષણ ભેટ છે. મનુષ્યેતર પ્રાણીઓને કે જીવજંતુઓને પોતાનું જીવન ઘડવાની સ્વતંત્રતા હોતી નથી. ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ પોતાના જીવનમાં કોઈ પરિવર્તન ન લાવી શકે. આ પ્રાણીઓ પણ કોઈને કોઈ પ્રકારની ચેષ્ટા કે ક્રિયા તો કરતા હોય છે, પણ એ માત્ર પોતાના સ્વભાવથી પ્રેરાઈને બધી ચેષ્ટા કરે છે. પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાની કે સ્વભાવનું અતિક્રમણ કરવાની સ્વતંત્રતા તેમનામાં નથી. ચાવીવાળું રમકડું ચાવી આપવાથી ચાલે છે ખરું, પણ કેવી રીતે ચાલવું, ક્યાં ચાલવું વગેરેનો નિશ્ચય કરવાની સ્વતંત્રતા રમકડાને હોતી નથી. રમકડાની રચનામાં જે પ્રકારનું ચાલવાનું પૂર્વ નિશ્ચિત હોય તે પ્રકારથી જ તે ચાલે છે. તેવી જ રીતે પશુ પંખીઓ જીવ જંતુઓ વગેરે પણ ઈશ્વરે નિયત કરેલી વ્યવસ્થા પ્રમાણે જ વર્તતા હોય છે. સેંકડો વર્ષો પછી પણ ચકલી પહેલાં બાંધતી હતી તેવો જ મારો બાંધે છે. એની મારો બાંધવાની પદ્ધતિમાં કોઈ ફેર પડ્યો જણાતો નથી. ગાય ભેંસ વગેરે પ્રાણીઓ ઘાસ ખાય છે એ માંસ ખાવા પ્રેરાતા નથી, અથવા તો કાચું ઘાસ ખાઈને કંટાળી ગયા છે તો હવે જરા એને રાંધીને મરી મસાલા નાખીને ખાઈએ એવું પણ એમના મનમાં થતું હોવાનું જણાતું નથી. હજારો વર્ષ પછી પણ તેમના આહારમાં કોઈ ફેર પડ્યો નથી. ભાજીપાઉં ઢોંસા દારવડા આ બધું મનુષ્ય માટે છે. તે સતત પોતાના આહારમાં પોતાના વસ્ત્રોમાં પોતાના નિવાસ આદિમાં પરિવર્તન કર્યા કરે છે. નવું નવું કરવાની ઈચ્છા તે માટેની આવડત ઉત્કંઠા ધગસ વગેરે માત્ર મનુષ્યમાં જોવા મળે છે. પોતાનું જીવન ઘડવાની તેમાં પરિવર્તન લાવવાની અત્યારે પોતે છે તે કરતાં વધારે ઊંચા ચડવાની વધારે સારા થવાની ઈચ્છા સ્વતંત્રતા અને શક્તિ ભગવાને મનુષ્યને આપ્યા છે. કર્મમાં તારો અધિકાર છે એમ જ્યારે ભગવાન કહે છે ત્યારે તેનો અર્થ એવો છે કે મનુષ્યએ પોતાને મળેલી આ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ, એનો વિકાસ કરવો જોઈએ, એણે આ ક્ષમતા કે શક્તિનો અનાદર ન કરવો જોઈએ. કર્મ માટેની શક્તિ ભગવાને મનુષ્યને આપી છે, તેનો સદુપયોગ કરીને તેણે પોતાનું જીવન ઘડવું જોઈએ, જીવનમાં વિકાસ સાધવો જોઈએ, જીવનમાં ઉન્નતિ કરવી જોઈએ. પ્રાણી માત્ર જન્મથી અપૂર્ણ છે, પરંતુ એકમાત્ર મનુષ્યમાં આત્મા સુભાનતા છે, તેથી એને પોતાની સંપૂર્ણતા સાલે છે. બીજા કોઈ જીવને પોતાની અપૂર્ણતા સાલતી હોય એવું જણાતું નથી. પોતાની અપૂર્ણતાના ભાનથી સતત સભાન હોવાના કારણે મનુષ્ય પોતાની જાતને સ્વીકારી શકતો નથી. અન્ય પ્રાણીઓને જાણે કે પોતે જેવા છે તેના વિશે સંતોષ હોય તેમ જણાય છે. આહાર નિંદ્રા ભય અને મૈથુન આ એમની જરૂરિયાતો છે, એને પૂરી કરવા પ્રાણીઓ પ્રયત્ન કરે પણ ખરા, પણ એટલામાં જ એમનું જીવન સમાપ્ત થાય છે. જ્યારે મનુષ્યમાં આહાર આદિ જરૂરિયાતોની પૂર્તિની સ્વાભાવિક ઝંખના ઉપરાંત પોતે છે તે કરતા મહાન બનવાની પણ ઝંખના હોય છે. શારીરિક માનસિક બૌદ્ધિક અને આધ્યાત્મિક આ બધા જ સ્તરની મર્યાદાઓમાંથી મુક્ત થઈને પૂર્ણ થવાની ઝંખના મનુષ્યમાં છે. આ ઝંખનાની પૂર્તિ માટેનું સાધન છે કર્મ. તેથી ભગવાન કહે છે કે કર્મ કરવું એ તારો અધિકાર છે. કર્મ એટલે શું? કર્મ એટલે આપણી ઉન્નતિનું જે સાધન બની શકે તેવું કર્મ આપણને આપણા બંધનમાંથી મુક્ત કરવાનું સાધન હોય તેવા કર્મનો અહીં કર્મ શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. આવું કર્મ કરવું એ તારો અધિકાર છે, તારી જવાબદારી છે, તારી ફરજ છે, પૂર્ણતા પ્રાપ્ત કરવાની તારી ઝંખના વ્યાજબી છે, એ ઝંખનાની પૂર્તિ માટે ઉપાય પણ છે. યોગની ભાવનાથી કર્મ કરવું એ ઉપાય છે, માટે તારે કર્મ કરવું જ જોઈએ. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. અમૃતમાંથી સતમાં જવાની, અંધકારમાંથી પ્રકાશમાં જવાની, મૃત્યુમાંથી અમૃતમાં જવાની ઝંખના સતત આપણા હૃદયમાં હોય છે જ. અસત આપણને પસંદ નથી, અંધકાર કે અજ્ઞાન આપણને સ્વીકાર્ય નથી, મૃત્યુ કે દુઃખ આપણને ગમતું નથી. બધાને સત પસંદ છે, પ્રકાશ કે જ્ઞાન સૌને સ્વીકાર્ય છે, અમરત્વ આપણને ગમે છે. એક યા બીજા પ્રકારથી આપણે બધા અસતમાંથી છૂટીને સતમાં જવા માટે, અંધકારથી બચીને પ્રકાશમાં જવા માટે, મૃત્યુમાંથી સરકીને અમૃતમાં જવા માટે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. ભગવાન કહે છે કે મનુષ્ય માત્રની આ સ્વાભાવિક સહજ ઈચ્છા છે. આ ઈચ્છા લઈને જ, ખરેખર તો આ ઈચ્છા પૂરી કરવા માટે જ મનુષ્ય જન્મ્યો છે. આથી એની પૂર્તિ જરૂર કરવી જોઈએ, પરંતુ એ માટે યોગ્ય સાધન એણે અપનાવવું જોઈએ. કર્મ એ આવું યોગ્ય સાધન છે, માટે તારે કર્મ કરવું જોઈએ. માતે સંગોસ્ત્વ કર્માણી, નિષ્ક્રિયતા માટે તને પ્રેમ ન હોવો જોઈએ. તારે નિષ્ક્રિય ન રહેવું જોઈએ. તારો પ્રેમ કર્મ કરવા દ્વારા ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે હોવો જોઈએ. જીવનમાં કશુંય નહીં કરનાર માણસ કટાઈ જતો હોય છે. શરીર યાત્રાપી ચોતે ન પ્રસિદ્ધે કર્મણઃ. નિષ્ક્રિય રહીને તો તું તારા શરીરને પણ સારી રીતે નહીં ચલાવી શકે, માટે તારે કર્મ તો કરવું જ જોઈએ. કર્મ કરવું ન કરવું, એક રીતે કરવું કે બીજી રીતે કરવું, એ નક્કી કરવાની સ્વતંત્રતા મનુષ્યને છે. અર્જુન, તારે તારી સ્વતંત્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. બંધનમાંથી, અલ્પતાની લાગણીઓમાંથી તને મુક્ત કરે એવું કર્મ તારે કરવું જોઈએ. આ પ્રકારના કર્મને શાસ્ત્રમાં ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે માનવ જીવનના મૂળભૂત મૂલ્યો. તું જે કર્મ કરે તે આ મૂલ્યો પર આધારિત હોવું જોઈએ. એ રીતે કર્મ કરવું એ તારી ફરજ છે. ધર્મનો ત્યાગ કરવો અને અધર્મનું આચરણ કરવું એ તારે માટે જરા પણ યોગ્ય નથી. ધર્મને અનુરૂપ કર્મ કરવું એ જ તારું કર્તવ્ય છે. માનવ ધર્મ, ધર્મ શબ્દની વ્યાખ્યા આગળ આપણે કરી ગયા. જે સર્વને ધારણ કરે છે તે ધર્મ કહેવાય છે. આ વ્યાખ્યા પ્રમાણે આપણો મૂળભૂત ધર્મ છે સત ચિત્ત આનંદ. પણ આ મૂળભૂત ધર્મને પ્રાપ્ત કરવાના સાધનને પણ ધર્મ કહે છે. કર્મયોગના સંદર્ભમાં ધર્મ એટલે આ સાધનભૂત ધર્મ. આપણે જગત તરફ નજર કરીએ તો જણાય છે કે જગત કોઈક નિયમોના આધારે ચાલી રહ્યું છે. જગતમાં સર્વત્ર સત્ય છે, નિષ્કપટતા છે, સરળતા છે. અંદર કંઈક હોય અને બહાર કંઈ જુદું વર્તન હોય એનું નામ કપટ. મુખ મેં રામ, બગલ મેં છુરી, આવું વર્તન મનુષ્ય સિવાય અન્ય કોઈ આચરી શકે તેમ છે જ નહીં. વાઘ ધારે તોય શાકાહારી ન બની શકે અને ગાય ધારે તોય માંસાહારી ન બની શકે। જગતમાં જડ અને ચેતન પ્રાણીઓ પશુઓ પદાર્થો બધા પોતપોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરતા હોય છે। સૂર્ય નિયમ પ્રમાણે ઉગતો હોય છે અને આથમતો હોય છે, અગ્નિ હંમેશા ગરમ જ હોય છે વગેરે। આમ દરેકે દરેક પદાર્થ પોતાના સ્વભાવને અનુરૂપ જ વર્તતો હોય છે। કોઈ પોતાના સ્વભાવનું અતિક્રમણ કરી શકતું નથી। આનું જ નામ સત્ય। સત્ય એટલે વિશ્વસનીયતા, જેના પર આધાર રાખી શકાય, જે હંમેશા જેવું છે તેવું જ રહે, એનું નામ સત્ય। મનુષ્ય સિવાયના જગતના ચેતન અને જળ પદાર્થો ક્યારે કેવું વર્તન કરશે એનો અંદાજ આપણે સામાન્ય રીતે કાઢી શકીએ છીએ, એની ગણતરી કરી શકીએ છીએ। પ્રેશર કુકરમાં ચોખા મૂકીને 10 મિનિટ સુધી તેને ગેસ પર રાખીએ અને 3 વિસલ થવા દઈએ એટલે ભાત રંધાઈ જાય, પણ 3ને બદલે 1 વિસલ થતાંમાં ગેસ બંધ કરી દઈએ તો ભાત કાચો રહે, અને 3ને બદલે 6 વિસલ થતાં સુધી આપણે ગેસ ચાલુ રાખીએ તો ભાતની લુગદી કે લાહી બની જાય। આ પ્રમાણે નક્કી કરી શકીએ છીએ, કારણ કે ચોખા પોતાના સ્વભાવ પ્રમાણે રંધાતા હોય છે, પાણી પોતાના સ્વભાવ પ્રમાણે ઉકળતું હોય છે, વરાળ પોતાના સ્વભાવ પ્રમાણે દબાણ ઉત્પન્ન કરતી હોય છે વગેરે। દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તતી હોય છે। જો આમ ન હોત તો જગતમાં કોઈ વ્યવસ્થા જ ન હોત, પણ બધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે અને જગતની વ્યવસ્થા પણ જળવાય છે। એમાં એક મનુષ્ય જ એવો છે જેના વર્તન વિશે અંદાજ કાઢવો મુશ્કેલ છે, એ કેમ વર્તશે તે કહેવું મુશ્કેલ છે। પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે માણસ બહારથી ઘેર આવે ત્યારે એનો પારેલો કૂતરો એની સાથે કેવું વર્તન કરશે તેનો અંદાજ બાંધી શકાય। માલિક આવ્યો છે એવી ખબર પડે કે તે તરત જ કૂતરો પૂંછડી પટપટાવતો સામે આવે છે અને લાડ કરવા માંડે છે, પણ માણસ બહારથી આવે ત્યારે તેની પત્ની તેનું કેવી રીતે સ્વાગત કરશે તેનો અંદાજ બાંધવો મુશ્કેલ છે। મિજાજ સારો હોય તો પત્ની સ્મિત વેરતી દરવાજે આવી સ્વાગત કરે, મિજાજ બરોબર ન હોય તો પતિના આવવાની નોંધ લીધા વગર પોતાનું કામ કર્યા કરે, અને મિજાજ બગડેલો હોય તો પતિ સાથે ઝઘડો પણ કરી બેસે। જો કે માત્ર પત્નીની જ વાત નથી, પતિના મિજાજ માટે પણ આવું જ કહી શકાય। મનુષ્યના મિજાજનું કશું ઠેકાણું હોતું નથી, અસત્ય મનુષ્યમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતું નથી। પ્રાણીઓમાં સરળતા છે, નિષ્કપટતા છે, પોતે જેવા છે તેવા જ દેખાવામાં એમને કોઈ શરમ કે સંકોચ નથી। જેવા છે તેવા જ પશુઓ તો આનંદમાં બધે હરે ફરે છે, પણ શરમ સંકોચને કારણે મનુષ્ય એવું કરી શકતો નથી। આપણે આપણા શરીરને ઢાંકીએ છીએ, આપણે આપણા મનને પણ ઢાંકીએ છીએ। એક માણસને એક વસ્તુ કહીએ અને બીજાને બીજી કહીએ, અંદર જુદું રાખીએ અને બહાર જુદું કહીએ, આવું અસત્ય, આવું કપટ, આવી અપ્રમાણિકતા કે માયા માત્ર મનુષ્યમાં જ છે, બીજે ક્યાંય પણ તે નથી। આંબાનો ગોટલો વાવીએ તો તેમાંથી આંબાનું જ વૃક્ષ થશે એ આપણે જાણીએ છીએ, એમાંય કેસર કેરીના ગોટલામાંથી કેસર કેરીનો આંબો ઉગે, અને રાજાપુરીમાંથી રાજાપુરીનો પણ, હા કેસર કેરીના આંબાવાળો માણસ કેસર કહીને તોતાપુરી વરગાડી દે એવું બને ખરું, પોતાના સ્વભાવથી વિરુદ્ધ વર્તવાની અર્થાત સ્વભાવમાં વ્યભિચાર દાખવવાની સ્વતંત્રતા મનુષ્ય સિવાય બીજા કોઈને ભગવાને આપી નથી. સમગ્ર જગત સત્ય પર રચાયેલું છે. પોતાના વર્તન વિશે અપરાધની લાગણી અનુભવ્યા વગર બધા પશુ પક્ષી પોતાની રીતે વર્તતા હોય છે. ભસવું એ કૂતરાનો સ્વભાવ છે. સામેથી ગમે તે કોઈ માણસ આવતો દેખાય, ભલે તે એ સ્વામીજી પણ કેમ ન હોય, કૂતરું તો ભસવાનું જ. કોઈની સામે ભસીએ તો ખરાબ લાગે, લોકો આપણા માટે શું કહે, આવો કોઈ વિચાર કૂતરાને આવતો નથી. એ તો પોતાનો સ્વીકાર કોઈ જાતના દંભ વગર પ્રમાણિકપણે કરે છે. જ્યારે મનુષ્ય પોતાનો સ્વીકાર કરી શકતો નથી અને માટે મનુષ્ય દંભ કરે છે, મનુષ્ય અપ્રામાણિક બને છે. વિચાર કરો, અપ્રમાણિકતા કે અસત્ય ક્યાં છે? માત્ર મનુષ્યમાં જ છે. મનુષ્યને તેના પોતાનાથી અસંતોષ છે, તે તેનો પોતાનો સ્વીકાર કરી શકતો નથી. આથી આપણું પોતાનું નિરીક્ષણ કરીને આપણે આપણું ઘડતર કરવા માગતા હોઈએ તો તે માટેનું પહેલું મૂલ્ય છે પ્રમાણિકતા કે સત્ય. વળી જગતમાં કોઈ ઠેકાણે દ્વેષયુક્ત હિંસા નથી. જરૂર એક પ્રાણી બીજા પ્રાણી પર નભે છે, છતાં એક પ્રાણી બીજા પ્રાણીને માત્ર મારી નાખવા ખાતર મારી નાખતું નથી કે દ્વેષને કારણે એક પ્રાણી બીજા પ્રાણીનું ખૂન કરતું નથી. ખૂન તો માણસ જ કરે છે. વાઘ હરણ પર હુમલો કરે છે તે પોતાનું પેટ ભરવા માટે કરે છે, વાઘ હરણનું ખૂન કરતો નથી. ભૂખ લાગી હોય અને શિકાર આવે તો એક પ્રાણી બીજા પર હુમલો કરે, બીજા પ્રાણીને મારી નાખવા ખાતર કે વેર ઝેરથી પ્રેરાઈને મારી નાખતા હોય એવું હોતું નથી. ભગવાને જેનો સ્વભાવ જેવો ઘડ્યો છે અને ભૂખની નિવૃત્તિ માટે જેને માટે જેવી વ્યવસ્થા કરેલી છે તેને અનુસરીને જીવો જીવતા હોય છે. ગરોરી બરોબર લાગ જોઈને જીવડા પર તરાપ મારીને તેમને ખાઈ જાય છે, કારણ કે ગરોરીનો તે સ્વભાવ છે. સ્વભાવથી પ્રેરાઈને બીજા જીવને ખાઈ જવા તે હિંસા નથી. તો હિંસા કોને કહેવાય? જરૂર ન હોય તે છતાં કોઈના પ્રાણ લઈએ કે કોઈને ઈજા પહોંચાડીએ તો તેને હિંસા કહેવાય. શાકાહારી ભોજનથી આપણે આપણી ભૂખની નિવૃત્તિ કરી શકીએ છીએ, શરીરને પોષણ આપી શકીએ છીએ, તેમ છતાં સ્વાદ ખાતર આપણે કોઈ પ્રાણીનો ભોગ લઈએ તો તેને હિંસા કહેવાય. હિંસા રાગ દ્વેષમાંથી જન્મતી હોય છે, કામ અને ક્રોધમાંથી જન્મતી હોય છે. રાગ દ્વેષ અને કામ ક્રોધ મનુષ્યમાં જ છે. તેથી અસત્ય, અપ્રમાણિકતા, હિંસા મનુષ્ય સિવાય કોઈ પ્રાણી કરી શકતું નથી. કેવી રીતે બીજાની વસ્તુ પડાવી લેવી, કેવી રીતે બીજાને છેતરવો એ મનુષ્યને જ આવડે છે. કાંટો હોય તે કાંટાની રીતે વર્તે, એવું નહીં કે મિત્રની જેમ મીઠાશથી આવે અને પછી ક્રૂરતાથી ભોંકાઈ જાય. ભોંકવું એ તેનો સ્વભાવ છે, એ કોઈને છેતરતો નથી. મનુષ્ય એવું કરે ખરો, મિત્રના વેશમાં આવીને પછી શત્રુતા દાખવે એવું કામ મનુષ્ય કરી શકે છે. મનુષ્યના જીવનમાં જે દુઃખ જે શોક જન્મે છે તે શેમાંથી જન્મે છે? અસત્યમાંથી, હિંસામાંથી, ચોરીમાંથી. આથી અસત્ય આદિનો ત્યાગ કરી જગતની સંવાદિતાને, જગતની વ્યવસ્થાને, જગતના નિયમને અનુરૂપ જીવન ઘડવું એનું નામ છે ધર્મ. મનુષ્ય ઈશ્વરની સૃષ્ટિનો એક અંશ છે. જેવી રીતે અન્ય પ્રાણીઓનું સર્જન થયું છે તેવી રીતે મનુષ્યનું પણ થયું છે. માટે જેવી રીતે અન્ય પ્રાણીઓ ઈશ્વરના કે કુદરતના નિયમોને અનુસરતા હોય છે તેવી રીતે મનુષ્યએ પણ કુદરતના નિયમોને અનુસરવા, એને જ ધર્મ કહે છે. ભગવાન કહે છે કે આ ધર્મને અનુસરીને કર્મ કરવું એ તારી ફરજ છે, ફરજનું પાલન કરીશ તો તને લાભ થશે અને તેનું પાલન નહીં કરે તો તેનાથી નુકસાન પણ તને જ થશે. આપણને કદાચ એમ લાગે કે ધર્મને બદલે જીવનમાં અધર્મનું આચરણ કરીએ તો 100 ફેર પડી જવાના છે. કોઈ જોવાનું છે, રેલવેમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે ટિકિટ ના ખરીદીએ અને ટિકિટ તપાસનાર સાહેબની નજર ચૂકવીને જતા રહીએ તો તેમાં 100 વાંધો છે. ભગવાન કહે છે કે માણસે ઘડેલા કાયદામાંથી માણસ કદાચ છટકી શકે, પરંતુ કુદરતે ઘડેલા કાયદામાંથી તે છટકી શકતો નથી. ધર્મની વિરુદ્ધનું વર્તન કરવાથી મનુષ્યને આજે નહીં તો કાલે નુકસાન તો થતું જ હોય છે. શાસ્ત્રોક્ત ધર્મનું અનુસરણ માણસ માટે હિતકારી હોય છે. વળી આ સંજોગોમાં મારે માટે આ ધર્મ છે અને તેના અનુસરણથી મારું અમુક હિત થશે એવું જ્ઞાન આપણને સામાન્ય રીતે થઈ શકતું હોતું નથી. આથી ભગવાન શાસ્ત્ર વિધાન દ્વારા આપણને જાણ કરે છે કે ધર્મનું અનુસરણ આપણી ઉન્નતિનું સાધન છે અને ધર્મનો અનાદર આપણી અવનીતિનું સાધન છે. પૂર્ણ બનવાની આપણી ઝંખનાની પૂર્તિનો માર્ગ છે ધર્મનું આચરણ કરવું. તે અધર્મના આચરણથી તો ઝંખનાની પૂર્તિ નહીં થાય, ઉપરથી અપૂર્ણતાનું ભાન વધ્યા જ કરશે. અધર્મના આચરણથી ભૌતિક દ્રષ્ટિએ કે સામાજિક દ્રષ્ટિએ આપણે વિકાસ સાધી રહ્યા છીએ એવું જણાય તો પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તેમાં આપણી અવનીતિ જ હોય છે. ધર્મનું આચરણ સુખનું આચરણ બને છે અને અધર્મનું આચરણ દુઃખનું કારણ બને છે. માટે ધર્મને અનુરૂપ કર્મ કરવું એ આપણું કર્તવ્ય છે. કર્તવ્ય, કર્તવ્ય શબ્દનો બીજો અર્થ થાય છે ફરજ. મનુષ્યએ પોતાની ફરજ બજાવવી જોઈએ. દરેકે દરેક સંજોગોમાં માણસની કોઈ ને કોઈ ફરજ હોય છે. જીવનમાં આવતી જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે દરેક માણસને જુદા જુદા વેશ ભજવવાના હોય છે. પિતાની સમક્ષ મારે પુત્રનો વેશ ભજવવાનો હોય છે, ભાઈની સમક્ષ ભાઈનો, માલિકની સમક્ષ નોકરનો અને નોકરની સમક્ષ માલિકનો. ચોક્કસ સંજોગોમાં ચોક્કસ વ્યવહારમાં આપણી પાસેથી આપણા સ્થાનને અનુસરીને અમુક ચોક્કસ પ્રકારના વ્યવહારની વર્તનની અપેક્ષા હોય છે. ભગવાન કહે છે કે જે સંજોગોમાં જે સ્થાન તને મળ્યું છે કે જે સ્થાન તે સ્વીકાર્યું છે તે સ્થાનના મોભાને છાજે તે પ્રમાણે વર્તવું એ તારો ધર્મ છે. અઠવાડિયાના 40 કલાકનો પગાર લઈને તું અઠવાડિયાના માત્ર 10 કલાક કામ કરે તો તું તારી ફરજ ચૂકે છે. તને પિતાનું પદ કે સ્થાન મળ્યું એની સાથે તારી ફરજો નક્કી થઈ ગઈ છે. બાળકોનો ઉછેર કરવો, તેમની સાર સંભાળ કરવી, તેમનું જતન કરવું, આ બધી પિતા તરીકે તારી ફરજ છે. માતાની, પતિની, પત્નીની, દરેકની પોતાની ચોક્કસ ફરજો છે. રાજાની એક ફરજ છે અને પ્રજાની બીજી ફરજ છે. જીવનમાં ભજવવાના જરૂરી દરેક વેશની સાથે કોઈને કોઈ ફરજ સંકળાયેલી હોય છે. નાટકમાં ભાગ લઈ રહેલા પાત્રોમાંના દરેકને પોતાના વેશને અનુસરીને પોતપોતાનું વક્તવ્ય હોય છે અને અભિનય પણ દરેક પાત્રનો નક્કી કરવામાં આવેલો હોય છે. પછી તેમાં ના હું તો આમ જ બોલીશ કે ના હું તો આમ અભિનય નહીં જ કરું એવું કોઈ પાત્ર કહે તો તે ન ચાલે. કોઈ એક ઓર્કેસ્ટ્રામાં બિન બિન વાજિંત્રો વગાડનાર વાદકોએ પૂર્વ નિશ્ચિત પ્રકારથી વાગ વગાડવાનું હોય છે. પૂર્વ નિશ્ચિત સરગમ પૂર્વ નિશ્ચિત સૂરમાં વગાડવાની હોય છે. કોઈ પણ એક વાદક પોતાની ઈચ્છા પડે તેમ વચ્ચે બોંબો કે પીપી ન કરી શકે. બધા વાદકોએ એક જ સૂરમાં એક જ તાલમાં એક જ લયમાં પોતાનું વાગ વગાડવાનું હોય છે. આપણે એ વાદક મંડળનો ભાગ ન હોઈએ તો આપણને એના કોઈ નિયમ બંધન કરતા હોતા નથી. પરંતુ કોઈ એક વ્યવસ્થાનો ભાગ હોઈએ ત્યાર પછી આપણે આપણી ઈચ્છા મુજબ વર્તવા માટે સ્વતંત્ર હોતા નથી. દરેક જણે વ્યવસ્થાના નિયમ મુજબ જ વર્તવું પડે, મન ફાવે તેમ નહીં. આ રીતે વ્યવસ્થાને અનુરૂપ વર્તન કરવું એને ધર્મ કહેવાય. ધર્મની આ બીજી વ્યાખ્યા છે. દરેક જણનું તેનું પોતાનું કુટુંબ એક વ્યવસ્થા છે. કુટુંબમાં કુટુંબના દરેક સભ્યનું પોતાનું એક સ્થાન છે, તેની એક ફરજ છે. ઓફિસ એક વ્યવસ્થા છે, તેમાં કામ કરનાર દરેક કર્મચારીનું પોતાનું એક સ્થાન છે. રસ્તા પર રાહદારી તરીકે ચાલવા માટેના વાહન ચલાવવા માટેના વગેરે નિયમો હોય છે. નિયમોનું અનુસરણ કરવાથી રસ્તા ઉપરના વ્યવહારની વ્યવસ્થા જળવાય. બધા રાહદારીઓની અને વાહન ચાલકોની અનુકૂળતા સચવાય, તેમની સલામતી સચવાય, તેઓ પોતાના ધ્યેય પર વ્યવસ્થિત રીતે પહોંચી શકે. નિયમોનું પાલન ન કરવામાં આવે તો બધા એકબીજા સાથે અથડાયા કરે અને કોઈ પોતાના ગંતવ્ય સુધી ન પહોંચી શકે. તેવી રીતે જીવનમાં પણ બધાની અનુકૂળતા જળવાય તે માટે શાસ્ત્રોએ નિયમોનું વિધાન કરેલું છે. ભગવાન કહે છે, અર્જુન તું વૈશ્વિક વ્યવસ્થાનું એક અંગ છે. તું અત્યારે રણ મેદાનમાં છે. રણ મેદાનની પોતાની પણ એક વ્યવસ્થા છે, તેમાં તારું નિશ્ચિત સ્થાન છે અને માટે આ વ્યવસ્થા જળવાય તે રીતે તારે તારા સ્થાનને યોગ્ય કર્તવ્ય કરવું જોઈએ. આ સાંભળીને અર્જુન પ્રશ્ન કરે છે, કથમ ભીષ્મમહં સંગમ ખયે દ્રોણં ચ મધુસૂદનઃ ઈશુભિઃ પ્રતિયોષ્યામિ પૂજા હાર્વ વરીસુદન. હે મધુસૂદન, પૂજા યોગ્ય ભીષ્મ અને દ્રોણને હે હરિસુદન યુદ્ધમાં બાણો વડે હું કેવી રીતે પ્રહાર કરું? ભીષ્મ પિતામહ અર્જુનના દાદા છે અને દ્રોણાચાર્ય અર્જુનના ગુરુ છે. એ બંને અર્જુન માટે પૂજ્ય છે, પરંતુ એ સંબંધ કૌટુંબિક સંબંધ છે, સામાજિક સંબંધ છે. કુટુંબની કે સમાજની વ્યવસ્થા એક પ્રકારની હોય અને રણ મેદાનની વ્યવસ્થા બીજા પ્રકારની હોય. અર્જુન અત્યારે રણ મેદાનમાં છે. અર્જુન યોદ્ધા છે. ભીષ્મ અને દ્રોણ અર્જુનના પ્રતિપક્ષી યોદ્ધાઓ છે, શત્રુઓ છે. યુદ્ધમાં યોદ્ધાનું કામ શત્રુ સાથે યુદ્ધ કરવાનું છે. યોદ્ધાની આ ફરજ છે. જે તે માળખાની વ્યવસ્થા જળવાઈ રહે અને તે વ્યવસ્થાનો તેમજ તેના દરેક અંગનો વિકાસ થાય તે હેતુથી ફરજનું પાલન કરવામાં આવતું હોય છે. બીજાનું અહિત તો ન જ થાય, પરંતુ બંને તો બીજાનું હિત સાધતા સાધતા મારા હિતનો, મારા વ્યક્તિગત ભૌતિક વિકાસનો કે આધ્યાત્મિક ઉન્નતિનો પ્રયત્ન હું કરું, આ મારી ફરજ છે. આવી રીતે ફરજનું પાલન કરવું એ ધર્મ છે. પણ આપણને ખબર કેવી રીતે પડે કે આપણો સો ધર્મ છે, જે લોકો ભણ્યા નથી તેમને ધર્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? ભણ્યા વગર પણ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? ખરેખર તો સામાન્ય ધર્મનું જ્ઞાન લઈને જ બધા જન્મ્યા હોય છે, એવું બને કે કયા સંજોગોમાં કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ એ મને ન સમજાય, પણ જરાક વિચાર કરતાં મને એ તો સમજાય છે કે આ સંજોગોમાં બીજા કોઈએ બીજા કોઈની સાથે કે મારી સાથે કેવું વર્તન કરવું જોઈએ, બીજા કોઈનો કયા સંજોગોમાં સો ધર્મ છે તેનો નિશ્ચય હું સારી રીતે કરી શકું છું. કોઈ આપણને છેતરે, આપણી લાગણી દુભાવે, આપણું કંઈક ચોરી જાય, આપણને ઈજા પહોંચાડે, આપણી સાથે જૂઠું બોલે, તો તે આપણને ગમતું હોતું નથી. આપણે ઈચ્છીએ છીએ કે બીજાઓએ આપણને છેતરવા જોઈએ નહીં, આપણી લાગણી દુભાવવી જોઈએ નહીં, આપણું કાંઈ ચોરી જવું જોઈએ નહીં, આપણને ઈજા પહોંચાડવી જોઈએ નહીં, આપણી સાથે જૂઠું બોલવું જોઈએ નહીં વગેરે. બીજાઓ પાસેથી આપણે પ્રમાણિકતાની, પ્રેમની, અહિંસાની, સત્ય ઉચ્ચારણની અપેક્ષા રાખીએ છીએ. ખરેખર તો અપ્રમાણિક, લાગણી શૂન્ય, ક્રૂર કે જૂઠા માણસો પણ બીજાઓ તેમની સાથેથી તેવો વ્યવહાર કરે એવી ઈચ્છા રાખતા નથી. અર્થાત બીજા લોકોએ આપણી સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ વિષયમાં આપણે ઘણા સ્પષ્ટ છીએ. બસ આ જ બતાવે છે કે બીજાઓ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ તે પણ આપણે જાણીએ છીએ. બીજાઓ પાસેથી પ્રેમની, સહાનુભૂતિની, સહૃદયતાની અપેક્ષા આપણે રાખીએ છીએ, તેવી જ રીતે બીજાઓ પણ આપણી પાસેથી તેવા જ વ્યવહારની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. આમ આપણી સી ફરજ છે, આપણો શો ધર્મ છે તે આપણે જાણીએ છીએ અને તેને અનુસરીને આપણે વ્યવહાર કરીએ એ યોગ્ય છે. મારાથી કોઈને ઈજા ન પહોંચે, મારાથી કોઈને ખોટું ન લાગે, મારાથી કોઈની સાથે છેતરપિંડી ન થઈ જાય, આ પ્રમાણેનું વર્તન કરવું એનું નામ ધર્મ. આમ તો આ સામાન્ય વસ્તુ છે, પણ જીવનના અનુસરણ કરવાનું આવે છે ત્યારે એ મોટી વસ્તુ બની જાય છે. કારણ કે ધર્મ કરતાં સ્વાર્થ આપણે માટે વધારે મહત્વની વસ્તુ છે. મનુષ્ય સ્વાર્થી છે, તેનામાં લોભ પણ છે. સંપત્તિ માટે એ લોભ કરે છે, સત્તા માટે એ લોભ કરે છે, એના લોભને થોભ નથી. લોભની પૂર્તિ માટે જ ઈર્ષા કરે છે, સ્પર્ધા કરે છે, હિંસા કરે છે, બીજાના હકને છીનવી લે છે. આપણી લોભ વૃત્તિથી પ્રેરાઈને કોઈ કર્મ કરીએ ત્યારે તે દ્વારા બીજાને દુઃખ પહોંચાડવામાં આપણને સંકોચ થતો હોતો નથી. આપણું હિત સાચવવામાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે બીજાના હિત અહિતનો વિચાર કરવાનો માનસિક અવકાશ આપણને હોતો નથી. આથી ભગવાન કહે છે કે તારા સ્વાર્થની પૂર્તિ માટે તું કર્મ કરે ત્યારે બીજાના હિતને નુકસાન ન પહોંચે, ઉપરથી એનું હિત જળવાય એ તારે ધ્યાનમાં રાખવું જોઈએ. બીજાનું હિત કરવામાં મારું હિત સમાયેલું છે. આપણે માનીએ છીએ કે બીજાનું અહિત કરીને હું મારું હિત સાચવી લઉં, પરંતુ એ બનવાનું નથી. ઘણી વાર આપણને એવું જણાતું હોય છે કે બીજાઓનું અહિત કરીને કેટલાય લોકો કેટકેટલી ઊંચી પાયરીએ પહોંચી જતા હોય છે, લોકો પોતાનું ઘર ભરી લેતા હોય છે વગેરે. આ જમાનો જ એવો છે કે બીજાનું અહિત કર્યા વગર કોઈ પોતાનું હિત સાધી શકે નહીં આવું આપણને લાગે છે, તો ભગવાન જે કહે છે તે અને આપણે જ માનીએ છીએ તે એ બેમાંથી સાચું શું? ભગવાન જે કહે છે તે સાચું છે, બીજું કોઈ કહેતું હોત તો કદાચ આપણે એને આટલું મહત્ત્વ ન આપત, પણ સ્વયં ભગવાન કહે છે ત્યારે પછી એમના વિધાનને આપણે ગંભીરતાથી સ્વીકારવું જ જોઈએ. આપણું હિત સાચવવા માટે આપણે જો બીજાનું અહિત કરીએ તો તેની માઠી અસર આપણને ક્યારેક તો થવાની જ છે. ભગવાન અહીં કોઈ ભૌતિક હિતની કે સિદ્ધિની વાત નથી કરતા, ભગવાન તો આધ્યાત્મિક સુખની પ્રાપ્તિની ચાવી અહીં બતાવે છે. બહારની કશીક પ્રાપ્તિ કે સમૃદ્ધિમાંથી સુખ આવતું નથી, સુખ તો મનની પ્રસન્નતામાંથી શાંતિમાંથી આવે છે. ભગવાનની સુખ કે સફળતા માટેની વ્યાખ્યા જો કે આપણી વ્યાખ્યા કરતાં જુદી છે. આપણે બાહ્ય સિદ્ધિઓ સાથે સુખ કે સફળતાને સાંકળતા હોઈએ છીએ, જ્યારે ભગવાન આંતરિક સિદ્ધિઓ સાથે એને સાંકળે છે. કેટલા પ્રમાણમાં આપણને આંતરિક સિદ્ધિ કે આંતરિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ એ જ જીવનની સફળતાનો આંક છે. આંતરિક સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં કરતાં બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેનો કોઈ વિરોધ નથી, પરંતુ બાહ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ માટે આંતરિક સિદ્ધિઓનો ભોગ આપીએ તો તે કોઈ રીતે યોગ્ય નથી. ભગવાન કહે છે કર્મણીએ વાધિકાર હસ્તે, ધર્મના કર્તવ્યના પાલન દ્વારા જીવનનું ઘડતર કરવું એ આંતરિક સમૃદ્ધિનો જીવનની સફળતા માટેનો માર્ગ છે. કર્મની સ્વતંત્રતા. અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું કે મનુષ્યના મૂળભૂત સ્વભાવથી કે તેના હૃદયમાં રહેલી મૂળભૂત ઝંખનામાંથી જ અધિકાર શબ્દ આવે છે. મનુષ્યની સાથે સાથે પશુ પંખી જીવ જંતુ વનસ્પતિ એ બધા જીવો પણ છે, તેમને પણ મનુષ્યની જેમ આહાર નિંદ્રા ભય મૈથુન આ ચારની મૂળભૂત જરૂરિયાતો છે. આ ઝંખનાઓ ઉપરાંત એક વિશેષ ઝંખના પણ ભગવાને મનુષ્યમાં મૂકી છે. મનુષ્ય પોતાની અપૂર્ણતાથી સતત સભાન હોય છે, એ અપૂર્ણતાની પૂર્તિ કરવા માટે તે સતત પ્રયત્નશીલ હોય છે અને આહાર આદિની ઝંખના જેમ સ્વાભાવિક છે તેમ તેની પૂર્ણ થવાની ઝંખના પણ સ્વાભાવિક છે. ફ્રોઇડ અને અન્ય પાશ્ચાત્ય વિચારકોએ મનુષ્યની મૂળભૂત ઝંખના વિશે વિચાર કરેલો છે. એમના મતે જાતીય સુખની ઈચ્છા મૈથુન સુખની ઈચ્છા પૂરી કરવી એ મનુષ્યની મૂળભૂત ઈચ્છા છે, જેનાથી પ્રેરાઈને મનુષ્ય બધી પ્રવૃત્તિઓ કરતો હોય છે. પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે મનુષ્યની મૂળભૂત ઝંખના પૂર્ણ થવાની છે, મુક્ત થવાની છે. આપણામાં જાતીય સુખ તેમજ અન્ય સુખની પ્રાપ્તિની ઈચ્છાઓ હોય છે ખરી, પરંતુ એ બધી ઈચ્છાઓની પાછળ એક મૂળભૂત ઈચ્છા રહેલી છે અને તે છે આ બધી નાની મોટી ઈચ્છાઓના બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા. મનુષ્ય અલ્પતાનો અનુભવ સતત કરતો હોય છે. દેશની મર્યાદા, કારની મર્યાદા, પરિસ્થિતિની મર્યાદા, આવી ભિન્ન ભિન્ન મર્યાદાઓ એક યા બીજા રૂપમાં આપણે સતત અનુભવીએ છીએ અને એવી મર્યાદાને આપણે સ્વીકારી શકતા નથી. ભલે આપણે બહારથી વ્યક્ત ન કરતા હોઈએ, ભલે આપણે બધું જેમ છે તેમ ચલાવી લેતા હોઈએ, પણ અંતરમાં તો ક્યારેય પણ આપણે પરતંત્રતા, અસહાયતા, હીનતા, અલ્પતા, અધૂરપ સ્વીકારી શકતા નથી. અંદરમાં તો મુક્ત થવાની ઝંખના રહેલી જ હોય છે. મુક્ત થવાની આ ઝંખનાની સાથે ભગવાને મનુષ્યને આ ઝંખના પૂરી કરવા માટેની વિચાર શક્તિ પણ આપેલી છે, અને કંઈક અંશે વર્તનની સ્વતંત્રતા પણ આપી છે, જે મનુષ્યેતર પ્રાણીઓને આપવામાં આવી નથી. પશુ પંખીની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે કુદરતમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમને જીવનની એ પ્રકારની સૂઝ આપવામાં આવી છે કે કેવી રીતે પોતાનો આહાર પ્રાપ્ત કરવો, કેવી રીતે પોતાની જાતનું રક્ષણ કરવું વગેરે. કુદરતમાં જે નિયમ છે, જે સંવાદિતા છે, જે વ્યવસ્થા છે, તેને અંતર્ગત રહીને પશુ પંખીઓ પોતાના જીવનનું સંચાલન કરતા હોય છે. વ્યવસ્થાનો ભંગ તે કરતા હોતા નથી. પોતાના સ્વભાવની કે કુદરતના નિયમોની વિરુદ્ધ જવાની સ્વતંત્રતા આ જીવને નથી. આથી એમને કોઈ ઉપદેશની આવશ્યકતા નથી. જ્યાં સ્વતંત્રતા હોય ત્યાં વ્યવસ્થાનો ભંગ થવાની સંભાવના હોય છે, અને ત્યાં નિયમનની આવશ્યકતા હોય છે. જ્યાં સ્વતંત્રતા નથી ત્યાં નિયમનની આવશ્યકતા નથી. આપણે સ્વિચ દબાવીએ એટલે પંખો ફરવા માંડે. ફરવું કે ન ફરવું એ નક્કી કરવાની સ્વતંત્રતા પંખામાં નથી. આથી પંખાને કોઈ જાતના નિયમનની કે નિયમન માટેના ઉપદેશની જરૂર નથી. ઉપદેશની જરૂર માત્ર મનુષ્યને છે, કારણ કે ભગવાનને તેને વિવેક શક્તિ અને પસંદગીની સ્વતંત્રતા આપેલી છે. મનુષ્યને તેની જરૂર પણ છે. ભગવાને આ સ્વતંત્રતા જો ન આપી હોત તો આપણે પશુ કરતાં વધારે કાંઈ ન હોત. કર્મ કરવું કે ન કરવું, કરવું હોય તો કેવી રીતે કરવું એ નક્કી કરવાની સ્વતંત્રતા કર્તૃત્વ ભગવાને મનુષ્યને જ આપ્યું છે. મનુષ્યમાં કર્તૃત્વ હું કરું છું એવું અભિમાન છે. એવું કર્તૃત્વ બીજા કોઈ જીવમાં નથી. શું ખાવું શું ન ખાવું આ પ્રકારના વિમર્શની જીવ જંતુને આવશ્યકતા નથી. વરસાદ પડે એટલે જીવ જંતુઓ માટે આહાર તૈયાર. આહાર મેળવવા માટે જીવ જંતુએ નોકરી કરીને પૈસા કમાવાની જરૂર પડતી નથી. વળી તેમનામાં શરમ કે સંકોચ પણ નથી, કે અપરાધની લાગણી પણ નથી. અરે રે, કોઈનો જીવ લઈ લીધો, એ મેં ખોટું કામ કર્યું એવું એમને થતું નથી. તેઓ તો સતત પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતા હોય છે. બિલાડી લાગ આવ્યો, ખિસકોલી, કબૂતર, ચકલી વગેરે જે મળે તેને ખાઈ જાય, અને પછી શાંતિથી ડાઈ બનીને બેસી જાય. તેનામાં અપરાધની કોઈ લાગણી જન્મતી નથી, કારણ કે આ જીવો પોતાના સ્વભાવથી વિરુદ્ધ કશું કરતા હોતા નથી. જ્યારે મનુષ્યના મનમાં અરે રે આ પાપ મેં કેમ કર્યું, અરે રે પેલું સત્કર્મ મેં કેમ ન કર્યું, આ પ્રકારની અપરાધની લાગણી જન્મતી હોય છે. કારણ કે મનુષ્યમાં કર્મ કરવાની સ્વતંત્રતા છે, અને જ્યાં કર્મ કરવાની સ્વતંત્રતા હોય ત્યાં તેનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. આથી ત્યાં નિયમો હોય છે, જેને ધર્મ કહેવામાં આવે છે. કર્મણ્યેવાધિકારસ્તે ભગવાન કહે છે, અર્જુન તું કર્મ કર, કર્મ ન કરવામાં તારી સ્વતંત્રતા નથી. પરંતુ કર્મ કરે ત્યારે તે ધર્મને અનુરૂપ કર્મ હોવું જોઈએ, એ તારે માટે યોગ્ય છે. ધર્મ કર્મ કરતાં કરતાં જ પૂર્ણ થવાની તારી મૂળભૂત ઝંખનાની પૂર્તિ માટેનો માર્ગ મોકળો થતો જશે. જો તું ધર્મનો ભોગ આપતો રહીશ તો પૂર્ણતાની પ્રાપ્તિની તારી ઝંખના તો પૂર્ણ નહીં જ થાય, પણ જે હેતુની સિદ્ધિ માટે તું ધર્મનો ભોગ આપે છે તે હેતુ પણ સિદ્ધ નહીં થાય. માણસ સત્યનો કે અહિંસાનો કે પ્રમાણિકતાનો ભોગ આપે છે ત્યારે ધર્મથી જે ફળ મળી શકે તેના કરતાં અધર્મથી વધારે મળશે, વધારે સગવડ મળશે, વધારે સુખ મળશે, એવી એની ગણતરી હોય છે. છેવટે તો સુખી થવા માટે જ મનુષ્ય ધર્મનો ભોગ આપતો હોય છે. ભગવાન કહે છે કે અધર્મના પાલનથી વધારે સુખ મળશે એવું નથી. સુખ તો ધર્મ કે નીતિને અનુરૂપ જીવન જીવવાથી, ધર્મને અનુરૂપ કર્મ કરવાથી મળે છે. જીવન વિશેની, ધર્મ વિશેની, સુખ વિશેની આવી સમજ આપણામાં હોતી નથી. તેથી ભગવાન આપણને તે વિશે ઉપદેશ આપે છે. ગીતાના બીજા અધ્યાયમાં કર્મયોગની વ્યાખ્યા આપતા ભગવાન કહે છે, યોગ કર્મસુ કૌશલમ. યોગ એ જ કર્મમાં કુશળતા છે. કુશળતાપૂર્વક કર્મ કર્યું ક્યારે કહેવાય? કુશળતા કોને કહેવાય? સામાન્ય રીતે વ્યવહારમાં ઝડપથી કામ કરવું, બીજા કરતાં વધારે સારી રીતે કામ કરવું અને કુશળતા કહેવામાં આવે છે. પણ ભગવાન અહીં કુશળતાની એક જુદી વ્યાખ્યા આપે છે. યોગ બુદ્ધિથી કર્મ કરવું એ ભગવાનની વ્યાખ્યા પ્રમાણે કર્મમાં કુશળતા છે. ભગવાન કહે છે કે અર્જુન, યોગ બુદ્ધિથી કરેલું કર્મ તને બંધન કરનારું નિવડશે નહીં. ધર્મને અનુરૂપ કર્મ તું કરીશ તો તેના પરિણામે દોષ ઉત્પન્ન નહીં થાય, પણ જો અધર્મને અનુસરીને તું કર્મ કરીશ તો તારું કર્મ દોષયુક્ત થઈ જશે. કર્મ કરવું છતાં એનાથી લાગતા દોષમાંથી બચવું એનું નામ છે કર્મમાં કુશળતા. આ રીતે કર્મ કરવું એ તારો ધર્મ છે. કર્મ ફળનો સ્વીકાર. વરી કહે છે, મા ફલેસુ કદાચ ન, ફળના વિષયમાં તારો અધિકાર નથી, ફળ નક્કી કરવાની સ્વતંત્રતા તને નથી. એટલે કે ફળ વિશે નિર્ણય કરવો એ તારે માટે યોગ્ય નથી. બધા જાણે છે કે ફળનો નિર્ણય આપણે કરી શકતા નથી. કર્મ કરવાની સ્વતંત્રતા આપણને છે, ધનુષ્યમાંથી બાણ છોડવાની સ્વતંત્રતા આપણને છે. બાણ છોડવું કે ન છોડવું, કઈ દિશામાં છોડવું, કેવો પ્રયત્ન કરવો, ક્યારે છોડવું, આ બધું નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે. તે જ પ્રમાણે કર્મ કરવું કે ન કરવું, કરીએ ત્યારે કયા અધ્યાયને લક્ષ્યમાં રાખીને કરવું, આ બધું આપણે નક્કી કરવાનું છે. ઘણા લોકો આ શ્લોકનો અર્થ કરતા કહે છે કે કર્મ કરવું એ તારી ફરજ છે, પણ ફળની અપેક્ષા તારે રાખવી જોઈએ નહીં. અહીં ફળની અપેક્ષા ન રાખવાનો અર્થ, કર્મ કરતી વખતે મનમાં કોઈ પ્રયોજન રાખવું નહીં. એવો થતો હોય તો તે પ્રમાણે કર્મ કરવાનું શક્ય નથી. પ્રત્યેક કર્મની પાછળ કોઈને કોઈ પ્રયોજન તો હોય જ છે. પ્રયોજન વગરનું કોઈ કર્મ શક્ય જ નથી. ભગવાન જ્યારે કર્મયોગનો ઉપદેશ આપે છે ત્યારે એમનો હેતુ એવો નથી કે માણસ કોઈ હેતુ કે પ્રયોજન વગર કર્મ કરે. આપણે આગળ ત્રીજા અધ્યાયમાં જોઈશું કે ભગવાન કર્મ કરવા માટે સમ આચાર, સારી રીતે કર્મ કર એવું કહે છે. કર્મ સારી રીતે કરવા માટે કર્મ સા પ્રયોજનથી કે કયા ફળને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેને લક્ષ્યમાં રાખીને તે ફળની પ્રાપ્તિ માટે યોગ્ય રીતે કર્મનું આયોજન કરવું જોઈએ અને એ આયોજન પ્રમાણે કર્મ કરવું જોઈએ. શા માટે કર્મ કરવું? કેવી રીતે કર્મ કરવું, કયું કર્મ કરવું વગેરે નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે, અને એ બધો નિર્ણય આપણે જ કરવાનો છે. એ નિર્ણય ભગવાન પર નહીં છોડવાનો. તો કયો નિર્ણય ભગવાન પર છોડવાનો? ભગવાન કહે છે કે કર્મ ફળનો નિર્ણય તું મારા પર છોડી દે. કર્મ ફળ નક્કી કરવાની શક્તિ, સામર્થ્ય કે સ્વતંત્રતા તને આપવામાં આવી નથી. આગળ કહ્યું તેમ બાણ છોડવાની સ્વતંત્રતા આપણને છે, લક્ષ્ય નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે, પણ બાણ લક્ષ્યને વિંધશે કે નહીં તે નક્કી કરવાની સ્વતંત્રતા આપણને નથી. એક વખત બાણ છોડ્યું પછી તે લક્ષ્યને વિંધશે કે નહીં તે કુદરતના પરિબળોને આધારે નક્કી થતું હોય છે. કુદરતના નિયમો એટલે ઈશ્વર. કર્મ ફળના નિર્ણયમાં ઈશ્વર મહત્વનો નિર્ણાયક પરિબળ છે. જગતમાં નિયમ છે, વ્યવસ્થા છે, કારણ કે જગતનો સર્જક છે ઈશ્વરે જગતનું સર્જન કર્યું છે અને તે જ જગતનું પાલન કરી રહ્યો છે, જગતને નિયમ પ્રમાણે ચલાવી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જગતમાં બધું જ નિયમ પ્રમાણે બનતું હોય છે. પૃથ્વી પર પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડના ઉષ્ણતામાને જ ઉકળે. ઉપરથી નીચે પડતો પદાર્થ 32 ફૂટ પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડના વેગથી જે નીચે પડે, શબ્દનું ઉચ્ચારણ થાય તે નિયમ પ્રમાણે અને શબ્દો સંભળાય તે પણ નિયમ પ્રમાણે. આપણા શરીરમાં શ્વસન થાય, પાચન થાય, લોહીનું અભિસરણ થાય, તે બધું શ્વસન તંત્ર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર ના નિયમો પ્રમાણે થાય છે. શરીરનો પ્રત્યેક કોષ નિયમ પ્રમાણે જન્મે છે અને નિયમ પ્રમાણે મરે છે. જીવંત છે ત્યાં સુધી દરેક કોષ પોતાનું કાર્ય કરે છે. આમ સમગ્ર જગત પદ્ધતિસરનું, બુદ્ધિપૂર્વકનું, હેતુપૂર્ણ સર્જન છે. આ કોઈ સામાન્ય સર્જન નથી કે અકસ્માત થઈ ગયેલું સર્જન નથી. વળી સર્જન ત્યારે જ થઈ શકે જ્યારે સર્જકને તે વિશેનું જ્ઞાન હોય. ઈશ્વરે સમગ્ર જગતનું સર્જન કર્યું છે, માટે તે સર્વજ્ઞ હોવો જોઈએ. આપણે કોઈ સર્જન કરતા હોઈએ, ચિત્ર દોરતા હોઈએ, કાવ્ય લખતા હોઈએ કે ફૂલની માળા ગૂંથતા હોઈએ, તો તે સર્જન કરતા પહેલાં તે સર્જન બાબતનું જ્ઞાન હોવું આવશ્યક છે. જ્ઞાન વગર આપણે કોઈ સર્જન કરી શકીએ નહીં. તેવી રીતે જગતનું સર્જન કરતા પહેલાં ઈશ્વરને જગતનું પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે. અર્થાત સર્વનું સર્જન કરનાર ઈશ્વર સર્વજ્ઞ હોવો જોઈએ. ઈશ્વરને જગતનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. આપણા અંતરમાં શું ચાલી રહ્યું છે તેનું તેને જ્ઞાન છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વકાળનું જ્ઞાન તેને છે. અહીં અને ત્યાં સર્વ સ્તરમાં જે છે તેનું જ્ઞાન તેને છે. અને વળી શું કરવું, શું ન કરવું, કઈ રીતે કરવું એ બધું નક્કી કરવાની સ્વતંત્રતા પણ તેને છે. અને વળી કોઈ પણ સર્જન કરવા માટે આવશ્યક શક્તિ અને કુશળતા પણ સર્જકમાં હોવા જોઈએ. તેથી આ જગતનો રચનાર ઈશ્વર સર્વજ્ઞ ઉપરાંત સર્વશક્તિમાન પણ હોવો જોઈએ. ઈશ્વરના સ્વરૂપ વિશે આવી સમજ અને એવા ઈશ્વરનો સ્વીકાર કર્મયોગ માટે આવશ્યક છે. કર્મયોગનો અર્થ માત્ર કર્મ કરવું એવો નથી. કર્મયોગ એટલે ઈશ્વરને લક્ષ્યમાં રાખીને કર્મ કરવું, અને વળી કર્મના ફળનો સ્વીકાર પણ ઈશ્વરને લક્ષ્યમાં રાખીને કરવો. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ ઈશ્વરને અર્પણ કરવું અને પ્રસાદ બુદ્ધિથી કર્મના ફળનો સ્વીકાર કરવો એનું નામ છે કર્મયોગ. ઈશ્વરને લક્ષ્યમાં રાખીને કર્મ કરવું એટલે શું? ઈશ્વરના નિયમોને અનુસરીને કર્મ કરવું એટલે ઈશ્વરને લક્ષ્યમાં રાખીને કર્મ કરવું. આગળ આપણે ચર્ચા કરી કે જગતમાં સર્વત્ર અહિંસા, સત્ય, પ્રમાણિકતા, નિષ્કપટતા, સરળતા જોવા મળે છે. પશુ, પક્ષી, જંતુ બધા જ સરળ છે. કોઈ દંભ કર્યા વગર બધા પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તતા હોય છે. બિલાડી કૂતરો હોવાનો દંભ કરે અને કૂતરો વાઘ હોવાનો દંભ કરે એવું બનતું નથી. અથવા કૂતરો કે બિલાડી હમણાં એક પ્રકારનું વર્તન કરે અને 5 મિનિટ પછી તેનાથી તદ્દન વિરુદ્ધ વર્તન કરે એવું જોવા મળતું નથી. કુદરતમાં ક્યાંય જૂઠાણું, દંભ કે કપટ કે કુટિલતા દેખાતા નથી. ભગવાને જગતની રચના કરી છે તે એ પ્રકારની જ છે. આથી ઈશ્વરને લક્ષ્યમાં રાખવાનો અર્થ આ થાય કે આપણા જીવનમાં કાયમ દંભ કે કપટ કે કુટિલતા કે જૂઠાણું ન હોય. આવી કાળજી રાખીને કર્મ કરીએ તો ઈશ્વર પ્રસન્ન થાય. કર્મ ફળ પ્રાપ્ત કરીએ ત્યારે ઈશ્વરને લક્ષ્યમાં કેવી રીતે રખાય? ઈશ્વર કર્મ ફળ દાતા છે. આપણે જેવું કર્મ કર્યું હોય તેવું કર્મને અનુરૂપ ફળ આપણને આપતો હોય છે. જેવું કારણ હોય તેવું કાર્ય હોય, જેવું બીજ હોય તેવો અંકુર હોય. આ બધા પ્રસિદ્ધ નિયમો છે. જેવું વાવીએ તેવું લણીએ, જેવું કરીએ તેવું પામીએ, જે ખાડો ખોદે તે પડે. ભગવાન કહે છે કે આટલું ધ્યાનમાં રાખો કે કર્મનું જે ફળ મળતું હોય છે તે હંમેશા કાર્ય કારણના નિયમને આધારે જ મળતું હોય છે. મારા ઘડેલા નિયમોના આધારે હું જ કર્મના ફળ આપતો હોઉં છું. આપણે કર્મ કરીએ ત્યારે જે ફળ મળે તે કર્મના નિયમ પ્રમાણે નક્કી થતું હોય છે, એટલે કે ઈશ્વર તે નક્કી કરતો હોય છે.